पाना नंबर 40 40 આટલી વાત કરીને ગુરુદેવ તર્કથી પ્રારંભ કરે છે. અહીં આપણને એક નવો શબ્દ મળે છે, એ શબ્દ છે દ્રષ્ટા. આ વેદાંતનો શબ્દ છે, સાંખ્ય દર્શનનો પણ છે, ધ્યાન શાસ્ત્રનો તેમજ નિશ્ચય નયનો પણ શબ્દ છે. ભૂલકુંદાચાર્યજીએ પણ આ શબ્દનો પ્રયોગ કર્યો છે. આધ્યાત્મિક જગતનો સૌથી શ્રેષ્ઠ શબ્દ છે દ્રષ્ટા. તમે માત્ર જોનારા છો, જાણનારા છો, કરનારા નથી. આપણે એમ કહીએ છીએ કે અમે જોનારા જાણનારા નથી, પણ ધરાઈને કરનારા છીએ. એ આપણો કરતા ભાવ છે. જીવનમાં એક એવી અવસ્થા છે કે તું છો, તારી હાજરી છે, પ્રક્રિયા થાય છે, પણ તું દ્રષ્ટા છો. દ્રષ્ટા એટલે જોનારો. હવે જે ગાથાઓ આવે છે તે બરાબર સમજવાની ગાથાઓ છે. જરા કઠિન પડશે, પરંતુ બહુ જાગૃતપૂર્વક આ ત્રણ શબ્દો દ્રષ્ટા, દ્રષ્ટિ અને દ્રશ્ય ખ્યાલમાં લેવા પડશે.
દ્રશ્ય એટલે જે દેખાય છે તે. આખા જગતમાં સમગ્ર પદાર્થો જુદા જુદા આકાર, જુદી જુદી રચનાઓ, એ જે કઈ પણ દેખાય છે તેને કહેવાય છે દ્રશ્ય. એ જે દ્રશ્ય દેખાય છે એને જોવાનું સાધન છે દ્રષ્ટિ. પદાર્થો તો છે, પણ કોણ જોશે, તેના દ્વારા તમે જોશો, કયું સાધન, એ જોવાનું સાધન તેને કહેવાય છે દ્રષ્ટિ. અને એક ત્રીજી વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ, જગતના પદાર્થો છે તે ખબર છે, તે આંખથી દેખાય છે એ ખબર છે, પરંતુ તેની પાસે જોનાર ત્રીજો છે તેનો સ્વીકાર આપણે કરી શકતા નથી. દ્રશ્ય છે તેને જોનાર દ્રષ્ટિ છે, પદાર્થો છે અને તે આંખથી જોઈ શકીએ છીએ, પરંતુ આંખ તો સાધન છે, દ્રષ્ટિ તો સાધન છે. આંખને સાધન બનાવી આંખથી જોનાર જુદો છે, એ જોનાર દ્રશ્યથી જુદો, દ્રષ્ટિ એટલે આંખથી પણ જુદો, એ જોનાર દ્રષ્ટા કહેવાય છે. ત્રણ વાતો આવી, જોનારો દ્રષ્ટિ, જોનારો દ્રષ્ટા, દ્રષ્ટિથી પણ જુદો, દ્રશ્યથી પણ જુદો, સ્થૂળ શરીરથી પણ જુદો. એ સ્થૂળ શરીરમાં બેઠો છે તે જોઈ શકે છે, એ જોવે છે, અને તેને જોવા માટે જે સાધન જોઈએ તે તેને કહેવાય છે દ્રષ્ટિ. દ્રષ્ટિ એટલે આંખ, આંખથી દેખાય છે, આંખ વડે જોવાય છે, પણ આંખ પોતે જોતી નથી. આંખને સાધન બનાવી જે જોનાર છે તે દ્રષ્ટા છે. આંખ બંધ હોય તો પણ અંદર દ્રષ્ટા જાણી શકે છે. જાણનાર તો જુદો છે, પરંતુ તે આંખનો સાધન તરીકે ઉપયોગ કરી જાણે છે. ગુરુદેવ કહે છે કે આંખ દ્વારા જે જોનાર છે તે આંખથી જુદો છે, તે આંખ પણ જુદી, વસ્તુ દ્રશ્ય તે પણ જુદો, અને જોનાર દ્રષ્ટા પણ જુદો, આ ત્રણે જુદા છે. તમે સૂર્યને જુઓ છો, તેમાં સૂર્ય દ્રશ્ય તે તમારાથી જુદો. આંખ વડે તમે જુઓ છો તો આંખ પણ જુદી છે, એટલે દ્રષ્ટિ જુદી અને જોનાર, અને તમે જોનાર છો, તમે દ્રષ્ટા છો, તો તમે સૂર્ય અને આંખ એટલે દ્રશ્ય અને દ્રષ્ટાથી દ્રષ્ટિથી જુદા છો.
બાલ્યાવસ્થા આવી તે ગઈ, પછી યુવાવસ્થા આવી તે પણ ગઈ, પછી વૃદ્ધાવસ્થા આવી, ફૂલ ખીલ્યું અને ગરમાઈ ગયું, પાણીનો પ્રવાહ વહેતો હતો તે બદલાઈ ગયો, શરદ પૂર્ણિમાનો ચંદ્ર ઉગ્યો, ફરી અંધારું થયું, આ બધું પરિવર્તન થાય છે. આ બધા દ્રશ્ય બદલાય છે, પણ તે જુદા જુદા દ્રશ્યોને જોનારો દ્રષ્ટા એનો એ રહે છે, બદલાતો નથી. માણસ મૃત્યુ પામે ત્યારે તેના સગા સંબંધીઓ આજુબાજુ બેઠા હોય અને કહેતા હોય છે કે એક વખત આંખ ખોલીને તો જુઓ, આ તમારી પત્ની, આ બાબલો, એક વખત તો સામુ જુઓ, પણ કઈ રીતે જોવે, આંખ તો છે પણ આંખ દ્વારા જોનાર ગયો, દ્રશ્ય છે પણ દ્રશ્ય ને જોનાર નથી, દ્રષ્ટા તે દ્રશ્ય થી પણ જુદો અને દ્રષ્ટિ થી પણ જુદો, પદાર્થ થી પણ જુદો અને આંખ થી પણ જુદો, પદાર્થ જશે તો પણ દ્રષ્ટા રહેશે, આંખ નહીં હોય તો પણ દ્રષ્ટા રહેશે, આવો દ્રષ્ટા છે તે સ્વતંત્રપણે જાણનારો છે. આ કોની વાત થઈ રહી છે? આપની વાત થઈ રહી છે. એક બહુ મજાની વાત છે, જોનારો બેઠો છે તે જોયા કરે છે, આંખના સાધનથી જોવે છે, તમને સ્વતંત્રતા છે, જોવું હોય તો આંખો ખુલ્લી રાખી શકો છો અને ન જોવું હોય તો આંખ બંધ કરી શકો છો, નથી જોવું તો આંખો કોણે બંધ કરી? આંખે આંખ બંધ કરી નથી, બંધ નથી કરી, પણ દ્રષ્ટાએ આંખ બંધ કરી છે, દ્રષ્ટાને જોવું નથી અને દ્રષ્ટાએ આંખ બંધ કરી. આંખ સાધન છે, એ સાધન દ્વારા દ્રશ્ય પદાર્થના સંબંધમાં આવવાનું થાય છે અને જાણનારો આંખથી જુદો છે એને કહેવાય છે દ્રષ્ટા. આધ્યાત્મિક સાધનામાં પણ આ શબ્દ મહત્વનું છે કે સાધકે કરતા મટવાનું છે અને દ્રષ્ટા રહેવાનું છે, પરંતુ કામ કરતા કરતા આપણે કરતા બની જઈએ છીએ અને દ્રષ્ટા રહી શકતા નથી. કરતા બન્યા તો બંધાણા અને દ્રષ્ટા બન્યા તો છૂટ્યા. બહુ ટૂંકી વાત કે કરતા બંધાય છે અને દ્રષ્ટા છૂટે છે. આપણે દ્રષ્ટા રહી શકતા નથી, અંદર કંઈક ઉત્પાદ થઈ જાય છે, જોતા 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 પછી કરતા બની જઈએ છીએ અને કરતાપણાનો વળગાડ આપણને વળગે છે. માટે નરસિંહ મહેતાએ કહ્યું કે હું કરું હું કરું તે જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાન તાણે.
આ ઉપાધિ થાય છે, કરતાપણાનો ભાવ આવ્યો એટલે સારું નરસું, પ્રશંસા નિંદા, ગમતું અણગમતું, ઠીક લાગે તેવું ઠીક ન લાગે તેવું, આમ કરતા ભાવમાંથી હજારો વિકલ્પો ઉભા થાય છે. જેવો કરતા ભાવ ગયો અને દ્રષ્ટા ભાવ આવ્યો કે હજારો વિકલ્પો શાંત. સમગ્ર વિકલ્પોને શાંત કરવા માટે જો સારો ઉપાય હોય તો કરતા મટી દ્રષ્ટા બનવું. આપણે તો દ્રષ્ટા જ છીએ, પણ ભ્રમના કારણે આપણે આપણને કરતા માની લઈએ છીએ. તમે કરતા માનો તો પણ કરતા થઈ શકતા નથી, અને તમે દ્રષ્ટા ન માનો તો પણ દ્રષ્ટા થયા વગર રહી શકતા નથી. તમે દ્રષ્ટા છો, તમે જોનારા છો, કોણ છો તમે તે જુઓ. આંખ દ્વારા તમે જાણો, આંખ દ્વારા તમે જુઓ, જોશો તો કામ થશે કે દ્રષ્ટિથી પણ આત્મા જુદો અને દ્રશ્યથી પણ આત્મા જુદો. દ્રશ્ય અને દ્રષ્ટિથી આત્મા જુદો એવો જે અનુભવ એને કહેવાય છે આત્મકો. દર્શનનો ઉપજ્યો બોધ છે. આ બોધ એકે દ્રષ્ટા દ્રશ્યથી પણ જુદો અને દ્રષ્ટિથી પણ જુદો. દ્રષ્ટિ નહીં હોય દ્રષ્ટા હશે, દ્રશ્ય નહીં હોય દ્રષ્ટા હશે. તમે જે મકાનમાં રહેતા હતા તે મકાન વેચી નાખો અને બીજાને આપી દો અને તમને કોઈ પૂછે કે ક્યાં રહો છો તો કહેશો કે જૂનો ફ્લેટ કાઢી નાખ્યો અને નવા મકાનમાં રહેવા ગયા. ફ્લેટ વેચી નાખ્યો પણ તમે તો રહ્યા ને, મકાન બદલાયું તેમ દ્રશ્ય બદલાયું. દ્રષ્ટિ બદલાણી, પણ દ્રષ્ટા બદલાતો નથી. દ્રષ્ટા જોનારો એનો એ છે.
દ્રષ્ટાનું કાર્ય માત્ર દ્રષ્ટિથી જોવાનું છે, તેના ઉપર સ્ટેટમેન્ટ કે ટીકા ટિપ્પણી કરવાનું કામ એનું નથી. પણ તેમ થતું નથી, દ્રષ્ટિથી જોવે છે અને ટીકા ટિપ્પણી કરવાની શરૂઆત કરે છે. આ જોવા જેવું છે, આ જોવા જેવું નથી, આ સારું છે, આ ખરાબ છે. એ ગયો સારા નરસામાં તો જે અંદર રહેલો દ્રષ્ટા તે આંખથી ક્યાંથી દેખાય? જે આંખથી જોનાર છે તેવા આત્માને, તેવા દ્રષ્ટાને આંખ કેવી રીતે જોવે? આંખથી દ્રશ્ય પદાર્થ જોવાય છે, પરંતુ જોનાર જુદો છે. એવા જોનારને આંખ જોઈ શકતી નથી, કારણ આંખ જે પદાર્થને રૂપ છે એટલે વર્ણવાળી છે. એવા જોનારને આંખ જોઈ શકતી, એવા જોનાર જુદો છે, એવા જોનારને આંખ જોઈ શકતી નથી. કારણ આંખ જે પદાર્થ ને રૂપ છે એટલે વર્ણવાળી વસ્તુને જોઈ શકે છે, પરંતુ અરૂપી વસ્તુને જોઈ શકતી નથી. દ્રષ્ટા આંખથી જુદો છે, તે દ્રષ્ટા છે. દ્રષ્ટિનો મજાનો શબ્દ છે, દ્રષ્ટા આંખથી દેખાય નહીં, એટલા માટે નથી દેખાતો કે આંખથી જોનારો જ પોતે છે. અને એ કૌંસમાં આત્મા દ્રષ્ટા જો નહીં હોય તો આંખ પણ જોવાનું કામ નહીં કરે.
ઘણી વખત એવું થાય છે કે આપણે જતા હોઈએ અને નજીકના પરિચિત માણસો મળે, આપણું ધ્યાન ન હોય તો આપણા ખ્યાલમાં ન આવે, અને તે ભાઈને થાય કે આ ગયા તો ખરા પણ એને સામો ન જોયું, આંખ તો હતી પણ જોનારો સાબદો ન હતો, જોનારો બીજા વિકલ્પમાં વિચારમાં રોકાયેલો હતો, માટે તેણે આંખનો ઉપયોગ કર્યો નહીં. કારણ કે જોવાનું કામ આંખ નથી કરતી, પણ આંખ વડે દ્રષ્ટા કરે છે. જો જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, એ વાત પૂરી થઈ. શિષ્ય એમ કહે છે કે નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ. રૂપ પણ ક્યાં દેખાય છે? જો રૂપ હોય તો દેખાય તો ખરું ને, પરંતુ ગુરુદેવ કહે કે રૂપને જે જાણે છે એવો દ્રષ્ટા આત્મા છે. તેનું રૂપ જણાતું નથી, પણ બધાના રૂપને જાણનારો અંદર બેઠો છે. સ્થૂળ સૂક્ષ્મ આ બધા જુદી જુદી જાતના જે જે રૂપ છે, તે તમામ રૂપોને જાણનાર અંદર બેઠો છે. તારણ એ આવ્યું કે જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, એક જે જાણે છે રૂપ, એટલે જગતના બધા રૂપી પદાર્થોને તે જાણે છે. બે અને ત્રીજી વાત થોડી કઠિન કે અબાધ્ય અનુભવ જે રહે એ છે જીવ સ્વરૂપ. શરીર ભૂલાઈ જાય, ઇન્દ્રિયો ભૂલાઈ જાય, મન પણ ભૂલાઈ જાય, દ્રશ્ય ભૂલાઈ જાય, સમગ્ર સૃષ્ટિ ભૂલાઈ જાય, પણ જેને ભૂલી શકાતો નથી એવું એક તત્વ છેવટે બચી જાય છે. એ જે તત્વ બચી જાય છે તેને કહેવાય છે અબાધ્ય, જેને બાધા પહોંચતી નથી.
ઉપનિષદમાં એક સરસ મજાની વાત છે, પાંચ ઇન્દ્રિયો મન શ્વાસોશ્વાસ શરીર આ બધા ભેગા થયા અને અંદરોઅંદર લડવા લાગ્યા. આંખ કે મારા વગર નહીં ચાલે, કાન કે મારા વગર નહીં ચાલે, બધા ભલે રહ્યા પણ મારા વગર નહીં ચાલે. પછી એમ નક્કી થયું કે આ ચર્ચા કરવા કરતા આપણે એક એક વર્ષ ગેરહાજરીને જોવું કે મારા ઉપર ચાલે છે કે નહીં. આંખને ઉતાવળાવી એ કહે કે પેલા હું જાઉં છું, કહ્યું કે જા, એના વગર પણ ચાલ્યું, લાકડીના ટેકે ટેકે પણ કામ ચાલ્યું, કોઈ હાથ પકડનાર મળે એટલે કામ ચાલે. પછી કાન ગયા, દુનિયામાં ઘણા બહેરા માણસો છે પરંતુ ઇયરપ્લગની મદદથી કામ ચાલ્યું. પછી આગળ ગયા, શ્વાસોશ્વાસ વગર પણ મશીનની મદદથી ચાલ્યું. છેવટે દ્રષ્ટા આત્મા એ કહ્યું કે હવે હું જાઉં છું, એક વર્ષ માટે નહીં ફક્ત મિનિટ માટે, અને શું હાલત થઈ હશે એ તમે કહો. આ બધા ગયા પણ આત્મા વગર ચાલે નહીં. આ બધાની પ્રવૃત્તિ આત્મા છે તો છે, આત્મા છે તો આ બધાનો અનુભવ છે, અને આ અનુભવ બાદ કરી શકાતો નથી, એટલે અનુભવને ભૂલી શકાતો નથી. આંખથી જોયું પણ કોઈ કારણસર આંખ ગઈ તો જોયેલું યાદ રહેશે, કોઈ કારણસર કાન ગયા તો કાનથી સાંભળ્યું તે અનુભવથી યાદ રહેશે. તો અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. તો બધું બાધ કરતા અનુભવ રહી જાય, એ ક્યારેય છેદી શકાતો નથી, બાદ કરી શકાતો નથી. હે શિષ્ય, અનુભવ તે જીવનો સ્વભાવ છે, આ આત્માનું સ્વરૂપ છે. આ બધી ગાથાઓ કઠિન લાગશે, કઠિન કહી હું તમને ગૂંચવાડામાં મૂકવા નથી માંગતો. સમજવા પ્રયત્ન કરશો તો સમજી શકશો, તમે શાણા છો, અમારી પાસે બુદ્ધિ છે. જ્ઞાતિના કુટુંબના શેરબજારના મૂડીના બધા જ પ્રશ્નોમાંથી તમે રસ્તો કાઢી શકશો. પરમ તત્વનો નિર્ણય કરવા માટે તમારી બુદ્ધિનો સદુપયોગ કર્યો નથી, પરંતુ હવે એ બુદ્ધિનો ઉપયોગ પરમ તત્વનો નિર્ણય કરવા માટે કરવાનો છે. ધન્યવાદ. આટલી દરજ પરોક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
ગાથા 51 નું સૂત્ર શું? આત્મબોધ. હવે જે અનાદિની ભૂલ દેહાધ્યાસની, એ બે ગાથામાં સમજાવ્યા પછી કૃપાળુદેવ બહુ મહત્વની વાત આત્માનો બોધ કરાવે છે આ એક ગાથામાં. અને એ ગાથામાં બોધ કરાવવાની અંદર એક વિચારણાનું સૂત્ર આપે છે. તું આત્મા છો એમ નથી કહી દીધું સીધે સુધી. અને એ વિચારણાનું સૂત્ર એટલું બધું અદભુત છે. અને એ બધા આધ્યાત્મિક દર્શનોની અંદર આ ન્યાયને પ્રમાણિત ગણવામાં આવ્યો છે. શું છે એ ન્યાય? દ્રષ્ટા, દ્રષ્ટિ અને દ્રશ્ય. બરોબર, આપણે ઉપયોગપૂર્વક એક્સરસાઇઝ કરો. દ્રશ્ય, દ્રષ્ટિ અને દ્રષ્ટા. જગતમાં બધું દેખાય છે એ દ્રશ્ય. આ મકાન, ઝાડ, પાન, જગતના બધા પદાર્થો, હું, તમે, ફર્નિચર, આ દ્રશ્ય છે. એને જોનાર દ્રષ્ટિ છે. દ્રષ્ટિ છે એ આંખ છે. એને જોનાર દ્રષ્ટિ છે. પણ એ દ્રષ્ટિ જુએ છે, ત્યાં એક નવો આ તર્ક આવ્યો છે, આત્માનો બોધ, આત્માની સ્થાપના. કે દ્રષ્ટિ એ જ્યોતિ નથી, પણ દ્રષ્ટિ દ્વારા, દ્રષ્ટિ એ સાધન છે. દ્રષ્ટિ દ્વારા જીવે છે કોણ? દ્રષ્ટા. જોનાર દ્રષ્ટા છે. જોવાનું માધ્યમ અથવા સાધન એ દ્રષ્ટિ છે. અને જે જોવાય છે, દેખાય છે, તે દ્રશ્ય છે. આ ત્રણ નો ન્યાય જો અદ્ભુત સમજાઈ જાય, વિચારણા કરી, જ્યારે નો વાત બેસે ત્યારે એના ઉપર વારંવાર વિચારણા કરી, કે દ્રષ્ટા, દ્રષ્ટિ અને દ્રશ્ય, આ ત્રણેય વસ્તુ જુદી છે. દ્રશ્ય છે એ તો પર છે, દ્રશ્ય છે એ પર છે. પર છે એ જ દેખાય. એટલે નથી દ્રષ્ટિમાં આવતો, સ્વ નથી દેખાતો. આંખથી બધું જ જોઈ શકાય. જગતની તમામ પદાર્થો, તમામ ચીજ, સ્થૂળ, સૂક્ષ્મ, બધી જ જોઈ શકાય, જો વસ્તુ હોય તો. આ એની તાકાત છે. પછી એ દ્રષ્ટિ જોઈએ, જોવા માટે જોઈ શકાય છે. પણ આંખ જોઈએ, આંખ ન હોય તો ન દેખાય. આંખમાં કંઈ તકલીફ હોય તો ન દેખાય. આંખની અંદર કોઈ પણ પ્રકારના નંબર આવ્યા હોય તો ન દેખાય. આંખની અંદર પડડ ચડી ગયા હોય તો ન દેખાય. આ જુદી જુદી આંખની સ્થિતિ છે. સાધન નબળું છે. એ સાધનને કરેક્ટ કરી શકાય, સાધનને સુધારી શકાય, સાધનમાં પાવર મૂકી શકાય. એવા જેટલી મર્યાદામાં મુકાય એટલા મુકાય. અમુક વસ્તુ એવી આવે કે જ્યારે એમ કે ભાઈ આ સાધનની અંદર કંઈ પણ પદાર્થ વિજ્ઞાન અટકી જાય. પદાર્થ વિજ્ઞાન તો વિજ્ઞાન પદાર્થનું જ્યાં સુધી મદદ કરે ત્યાં સુધી. આંખના ડોક્ટર સાહેબ બેઠા છે, એ કહે બધું કે ભાઈ તમારા નંબર ફેરવી દઈએ, તમારા લેન્સ મૂકી દઈએ, તમારા પડડ ઉતારી દઈએ, તમારા ગ્લુકોમાને નાશ કરીએ, તમારી રેટિનાને ઠીક કરી નાખીએ. એ જ્યાં સુધી થાય ત્યાં સુધી થાય. એક સમય એવો આવીને ઉભો રહીએ કે સાહેબ દ્રષ્ટા છે ને દ્રશ્ય છે, તમે દ્રષ્ટિ આપો ને, તમે તો ડોક્ટર છો એના. એ ગમે તેવો ડોક્ટર હોય તો પણ એક સ્થિતિ એવી ને આવી ઉભી રહીએ કે જ્યાં એમ કે હવે અમે આ સાધનમાં કઈ, વી કેન નોટ એમ્પાવર એની મોર. હવે આની અંદર નો મોર કરેક્શન ઇઝ પોસિબલ. એ હાથ ઊંચા કરી, બસ હવે તમને દ્રષ્ટિ મળશે એટલે સાધન નહીં મળે. દ્રષ્ટા તો છે જ, દ્રશ્ય પણ છે, આ સાધન છે. આ ન્યાય ઉપર જ્ઞાનીઓએ એટલી સરસ રીતે વાત મૂકી છે કે ત્રણ શબ્દો દ્રષ્ટા, દ્રષ્ટિ અને દ્રશ્ય, એ જો ખ્યાલમાં લેવામાં આવે કે દ્રશ્ય છે એને જોનાર દ્રષ્ટિ છે, પણ એ દ્રષ્ટિથી પણ જુદો જોનાર દ્રષ્ટા એનાથી જુદો છે. દ્રષ્ટિ છે એ દ્રષ્ટા નથી. હવે મુશ્કેલી ક્યાં આવી કે દ્રષ્ટિ બધાને જોઈ શકે છે પણ દ્રષ્ટાને જોઈ શકતી નથી, કેમ કે જોઈ શકવાનું કામ દ્રષ્ટિનું છે જ નહીં, એ કોનું છે? દ્રષ્ટાનું છે. એટલે દ્રષ્ટિ વિચાર કરે તો પછી તારામાં ક્યાં તાકાત હતી, તું ક્યાંથી જોઈ શકે? દ્રષ્ટિથી કોઈ દી દ્રષ્ટા દેખાય, કેમ કે જોનાર તો દ્રષ્ટા છે, દ્રષ્ટિ નથી, દ્રષ્ટિ સાધન છે. એ કે મને દેખાતો નથી આત્મા, હોય તો કેમ દેખાતો નથી, પણ ક્યાંથી દેખાય? દેખનારો જ તું છો, જાણનારો જ. આ એક વિચાર બરોબર અદ્ભુત છે, ન્યાય અદ્ભુત છે. અધ્યાત્મ દર્શન ની અંદર બધા દર્શનમાં નો સમાવેશ, સાંખ્ય દર્શનમાં, વેદાંત દર્શનમાં, જૈન દર્શનમાં, નિશ્ચય ની અંદર ભગવાન કુનકુંદાચાર્યજી પણ આ દ્રષ્ટા શબ્દનો સહારો લઈ અને આ જીવ તત્વની માંડણી કરી. ક્યાં જોનારો છે, ગરબડ ક્યાં થઈ ગઈ? જોનારો કરનારો થઈ ગયો, જોનારો કરનારો થઈ ગયો. એક વાર કરનારો થઈ ગયો એટલે હું પદ આવી ગયો, અભિમાન આવી ગયો, અહંકાર આવી ગયો, મિથ્યાત્વ આવી ગયું, અજ્ઞાન આવી ગયું. હવે આને કોઈ હિસાબે પકડાતું સાચો દ્રષ્ટા એ છે કે દ્રશ્ય અને દ્રષ્ટા નિરંતર જુદા રહે. દ્રશ્ય અને દ્રષ્ટા નિરંતર એકરૂપ ન થાય, તદ્રૂપ ન થાય. પણ અહીંયા જોનારાને દ્રશ્યમાં પોતાપણાનો ભાવ, આસક્તિનો ભાવ, મમત્વનો ભાવ, મોહનો ભાવ, એટલે દ્રશ્યમાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું. આ કરતાપણાની બુદ્ધિએ જે માત્ર તારે જોવાનું જ છે, બસ કંઈ કરવાનું નથી, એ આનાથી રહેવાતું કે હું કૈરા વિના કેમ રહું? મારે આ જોવાનું જ નહીં, એ એકલું જોવાનું એને ફાવતું. તરત જ એનો આ જે દેહાધ્યાસ રૂપી મિથ્યા ભાવ અહીંયા આડો આવી ગયો. તરત એવો આડો આવી ગયો કે એનામાં કરતા ભાવ આવી ગયો. જેવો કરતા ભાવ આવ્યો એટલે દ્રષ્ટા ભાવ ગૌણ થઈ ગયો, પકડાતો જ નથી, હવે ક્યારેય નથી પકડાતો. જ્ઞાની કે છે આ દ્રષ્ટા ભાવને જાણવો હોય તો તું કરતા ભાવથી પહેલા વિમુખ થઈ જા. આ જગતમાં જે જે ઘટના ઘટે છે, જે જે ક્રિયા પ્રક્રિયા થાય છે, જે જે બનાવ બને છે, જે પ્રસંગ થાય છે, એનો તું દ્રષ્ટા છો. જોયા કર, કોઈ વિકલ્પ વિના, કોઈ વિકલ્પમાં. પ્રત્યેક પદાર્થ પોતાના પરિણામથી પરિણમન કર્યા જ કરે છે, અનંતા પદાર્થો પરિણમન કર્યા જ કરે છે. એ આ જગત છે. આ કેમ આમ થયું, આ કેમ આમ થયું, ચાલ્યા જ કરે છે. તું એની અંદર ક્યાંય કે ના હું આમ કરું ને આને આમ થવું જોઈએ, આને આમ થવું જોઈએ, એ ભાવ પણ તારો ખોટો છે. તું દ્રષ્ટા છો, કરતા નથી. જ્ઞાન તારો સ્વભાવ છે, ક્રિયા છે, એ પદાર્થની સ્વયં થતી ક્રિયા છે, એનો સ્વભાવ છે. પ્રત્યેક પદાર્થ અર્થક્રિયા, અર્થક્રિયાનો મતલબ એ થયો કે પોતાની જે સ્વભાવની ગુણોની પરિણતિ છે તે પ્રમાણે પરિણમશે. હવે તું ગમે તેટલું વિચાર, તું પોતાના ગુણ સિવાય કઈ પરિણમે? સાકર છે એ કડવી થઈ જવી જોઈએ આપણી ઈચ્છા હોય તો ન થાય. અગ્નિ છે એ ઠંડો લાગવો જોઈએ, આ ઉષ્ણ કેમ છે? મન નથી ભાવતું, મન નથી ગમતું, તને ગમવા ન ગમવાનો પ્રશ્ન નથી. તારા વિકલ્પને કોઈ અવકાશ જ નથી. સમસ્ત સૃષ્ટિમાં અને સમસ્ત જગતની અંદર આ અનંતા અનંત પદાર્થોનું જે પરિણમન ચાલી રહ્યું છે એ સ્વયં છે, અને એ સ્વયં એના ગુણના પ્રમાણમાં થઈ રહ્યું છે. તારું કામ માત્ર ને માત્ર જોવાનું છે, જાણવાનું છે. જ્ઞાતા ભાવમાં દ્રષ્ટા ભાવ બધામાં કરતા ભાવ આવી જાય છે. એને એનું સ્વાભાવિક કર્તૃત્વ છે એની પાસેનું એટલું જ છે કે આત્મા શું કરી શકે. તો કે એનો ગુણ કયો? જ્ઞાતાનો અથવા દ્રષ્ટાનો. આ દર્શન અને જ્ઞાન એ બે એના પ્રગટ ગુણ છે અને પ્રત્યેક અવસ્થાની અંદર ચાલુ છે. એટલે એને ચૈતન્ય કીધું છે, ઉપયોગ કીધો છે. આને ઉપયોગવંત આત્મા છે, સદા ઉપયોગવંત છે. પણ ઉપયોગવંત આત્મા ઉપયોગ વખતે એમાં કર્તાપણાની બુદ્ધિ કરે છે, આ એનો વિભાવ છે. કારણ કે દ્રશ્ય સાથે તદ્રુપતા જાણે અજાણે પણ એને થઈ જાય છે. એ સંસ્કારને કારણે થાય છે, અજ્ઞાનને કારણે થાય છે, દેહાધ્યાસને કારણે થાય છે, એની મમતાને કારણે થાય છે. આ બધા ઘટનાઓ બને છે એને કારણે દ્રષ્ટા ભૂલાય છે. જીવમાં જેટલો જેટલો કર્તા ભાવની પ્રબળતા હશે તેટલા પ્રમાણમાં એને આત્મદર્શન નહીં થાય. સમ્યક દર્શનની થિયરીની અંદર વિચારણાથી સમ્યક દર્શન સમ્યકત્વ કેમ પ્રાપ્ત થાય એનું સૂત્ર સમજાવતા સમયસરની પ્રક્રિયામાં આવે છે કે જીવ પહેલા બહિર્મુખતા છોડે. પૂજ્યપાદ સ્વામી જે યોગ શતક લખ્યું છે એની અંદર પણ આવા બે ત્રણ શ્લોક આપ્યા છે. બહિર્મુખ પણ છોડે, અંતર્મુખ થાય. અંતર્મુખ થવાનું પહેલું લક્ષણ શું? એનો કર્તા ભાવ બહારનો, બહારનું જેટલું એનું કનેક્શન હતું એ બધું એને છોડી અંતર્મુખ થયો. અને ઉપયોગને પોતાનો જે અંદર દ્રષ્ટા છે જ્ઞાતા છે એના તરફ કરવો. પણ સાહેબ, અમે અંતર્મુખ થવા માટે આંખો બંધ કરીએ છીએ પણ આત્મા લક્ષમાં આવતો નથી, સ્વરૂપ લક્ષમાં આવતું નથી, જીવ પકડાતો નથી. તમે કયો તો અમે અંતર્મુખ થઈએ છીએ પણ જીવનું સ્વરૂપ અમને પકડાતું નથી. કલાક કલાક બેસીએ છતાં જીવ નથી પકડાતો, શૂન્ય પકડાય, અનેક પ્રકારના વિકલ્પો પકડાય પણ જીવ તત્વ નથી પકડાતો. જે જોનારો છે, જે જાણનારો છે તે નથી પકડાતો. એ જેથી પકડાય તેથી સંકેત થઈ જાય ને કે આ હું, આત્માની પ્રતીતિ થઈ આ હું. હવે એમાં એને યુક્તિ આપી જ્ઞાની પુરુષે કે તું અંતર્મુખ થા, તો એક પ્રયોગ કરવાનો. પ્રયોગ એ કરવો કે આખા જગતને તે જાણ્યું છે ને, જોયું છે ને, સેના વડે? ઇન્દ્રિયો વડે, સાધન વડે. આંખ હોય, હાથ પગ હોય, જીભ હોય, તે આખા જગતનો અનુભવ કર્યો છે. જુદી જુદી સંવેદના કરી છે, ફૂલ સૂંઘ્યું છે, સંગીત સાંભળ્યું છે, સ્વાદ લીધો છે, પદાર્થ સ્પર્શ્યો છે, અનેક રીતે કરે છે. હવે તું અત્યારે તો કઈ નથી કરતો ને, કઈ નથી કરતો, અંતર્મુખ થયો છું તો કઈ થતું નથી. હવે વિચાર કર, 5 વર્ષ પહેલા કોઈ જગ્યાએ આપણે ગયા હતા અને સરસ મજાની સુંદર વાનગી આપણે ખાધી હતી, જેવું એનું સ્મરણ આવે એટલે તદ્રુપ અનુભવ થાય એ વાનગીનો. જો વાનગી અત્યારે નથી, કોઈએ પીરસું નથી, મોઢામાં કઈ નથી, છતાં અનુભવની અંદર એ વાનગીનો અનુભવ તું લઈ શકે છે તારા સ્મરણના બળથી. હવે એ વિચાર કર કે પદાર્થ નથી, વસ્તુ નથી ને સાધન પણ નથી, વાટકી ચમચી કાંઈ નથી, અને એ વાનગીનો રસાસ્વાદ એનો અનુભવ આવે છે. એ અનુભવ કરનાર કોણ છે? એ કોણે કર્યો? જે આ અંદર જીવ છે એની અંદર. એટલે જી ત્યારે જ એને ખ્યાલ આવે કે કરનાર કોણ, આ તત્વ કયું આખું, હું તો અંતર્મુખ થઈને બેઠો છું, સાધનો બધા નિષ્ક્રિય થઈ ગયા છે નહીં કઈ, અને ઘટનાય નથી, પ્રસંગે નથી, એનું કોઈ ભૌતિક સ્વરૂપ પણ નથી, કઈ વસ્તુ નથી મૂકી. અને છતાં અનુભવ સરસ મજાનો તાદ્રશ્ય થાય. જે થાય છે એટલે એની અંદર થાય છે શું કે જીવ છે કે નહીં, જીવને સ્થાપિત કરી શકાય કે નહીં. એક દ્રશ્ય લીધું, એક દ્રષ્ટાંત લીધું, પછી બીજી ઇન્દ્રિયનો દ્રષ્ટાંત લ્યો કે આપણે ગયા હતા, ઓહો કાશ્મીર ગયા હતા અથવા વિદેશમાં ગયા હતા, કેવું સરસ મજાનું દ્રશ્ય હતું, હજી ભૂલાતું નથી. એ કરનાર કોણ છે? આ કોણે સંગ્રહી રાખ્યો? અને આવો તાદ્રશ્ય આપનાર કોણ? શરીરને કોઈ તાકાત નથી આવી. મતિ જ્ઞાનને ધારણ કરનાર કોણ? એ આત્માના જ્ઞાનના પાંચ પ્રકાર છે. એ જ્ઞાન ગુણનો પ્રકાર છે. મતિ જ્ઞાન કોનું? જ્ઞાનનું આંશિક જ્ઞાન છે. વિકસિત હોત તો વધારે વિકસિત હોત. એ અનુભવ લ્યો, આંખનો લ્યો, કાનનો લ્યો. ઓહો એ જૂના ગીતો હતા, એ ગીતો હતા. અને ક્યાંક જો કોક વાર ક્યાંક રસ્તે ચાલ્યા જતા હોય અને આપણી પસંદગીનું ગીત ક્યાંક વાગતું હોય તો બે મિનિટ પગ ઉભા રહી જાય કે સાંભળી રહ્યા સાયકલનું, પછી ક્યાંય સાંભળવા આ પંકજ મલિક, આ મમદનો સુર. આ વાત તો હવે અત્યારના ક્યાંય સારું, આખો ધી એફએમ ચેનલ વગાડીએ છીએ તો આવા ગીતો, આવો રાગ, આવી ઢાળ, આવી ચાલ સાંભળવા મળતી, એવું ઘૂસી ગયું. અને તે સમયે અદ્રુપ, એવો તદ્રુપ અનુભવ થાય છે. એવો થાય, વાહ ચાલ્યો જાય પછી. એ અનુભવ, એ જ આત્માનું સ્વરૂપ અનુભવ છે, એ જ આત્મા છે. જો આમાં આપ્યું છે હવે ગાથામાં જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, એ તો દ્રષ્ટિ ને રૂપ બે સાથે લઈ લીધું. પણ ત્રીજું વાક્ય જે મૂક્યું કે અબાધ્ય અનુભવ જે રહે, દ્રશ્ય ભૂલાય, દ્રષ્ટિ જાય, આપણી આંખો જાય, દ્રશ્ય બદલાઈ જાય, એકદમ આપણે લીલુંછમ ઝાડ જોયું અને પાનખર આવી જાય, દ્રશ્ય જાય, દ્રષ્ટિ જાય, પણ અબાધ્ય અનુભવ આ એનો જોનારો જતો, અને જોનારો જતો નથી. એટલે ભલે ઝાડ લીલા ને બદલે પીળું થઈ ગયું, પાંદડા ને બદલે પાંદડા વિનાનું થઈ ગયું, તો પાંદડા વાળા ઝાડનો અનુભવ એક વાર એને કરવો હોય તો સ્મૃતિના સરોવરમાં એ નાઈ શકે છે. અબાધ્ય અનુભવ જે રહે, આને ભૂલી શકાતો નથી, અને કાઢી શકાતો નથી, અને ટાળી શકાતો નથી. આ સતત સંગ્રહિત છે જ્યાં સુધી દ્રષ્ટા છે, જ્ઞાતા છે, ત્યાં સુધી એને બાધા આવતી નથી. એ કોઈ પણ સ્વરૂપ શરીરનું થાય, એટલે સાધનનું, શરીરનું, ઇન્દ્રિયોનું એટલે સાધનનું, સાધનનું કોઈ પણ સ્વરૂપ થાય તો આ અંદર જીવ તત્વને બાધા આવતી. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા પ્રગટ રૂપ ચૈતન્યમય, પ્રગટ રૂપ છે જેવું ત્યારે ને ત્યારે જો વિચાર બરોબર, એકાગ્રતા છે, ચિત્તની નિર્મળતા છે, અને મન વચન કાયાના યોગની સ્થિરતા છે, તો એ જ ક્ષણે એને જાણનારો તે હું. આવું એક ક્લિક થઈ ગયા, સમ્યક દર્શન, આત્માનો અનુભવ, એક ઝબકારો, એક પ્રતીતિ અંશે થાય. અંશે શેની થાય? અંશેની થાય, તો જેવી એટલે કે છે કે સંકેત ચોથા ગુણસ્થાનક કેવું થાય તો તેરમા વાળાને જે અનુભવ છે પણ એનો સાતત્ય છે. આ તરત જ તૂટી જાય, આ અનુભવ તરત જ તૂટી જાય. પણ હવે જીવ જે જે પ્રકારે પોતે પોતામાં રહેલી મલિનતાઓ દૂર કરે, ચિત્તની નિર્મળતા કરે, તો આનો અનુભવ સ્થિર થાય. સંયમના પરિણામથી આ અનુભવની સ્થિરતા થાય. સંયમ ન હોય તો આવેલું ભાન પણ જતું રહે. પ્રમાદના યોગથી આત્મા મળેલું સ્વરૂપ પણ ભૂલી જાય છે. કેમ કે આપણે તો પાછું અંતર્મુખ થાય, ઘરમાં બેઠા ત્યાં હોય, પછી અંતર્મુખતા આપણી પૂરી થાય તો પાછું આપણે તો પ્રમાદનો યોગ છે આપણી પાસે, નિમિત્તોનો યોગ છે. આપણે સંયમના પરિણામમાં નથી, આપણે તો ગૃહસ્થિના સંસારના અનેકવિધ કાર્યોની વચ્ચે આ જરાક લાભ આપણે આત્માનો અનુભવ કરવો છે તો કર્યો. અને જ્ઞાની કે છે પુરુષાર્થ બરોબર કર્યો તો થાય, થયો પણ ટકશે નહીં. એટલે કહ્યું છઠ્ઠા ગુણસ્થાનક અને સાતમા ગુણસ્થાનક એ ઝૂલતો હોય છે, એનો આત્માનો અનુભવ ટકતો નથી. હિંડોળાની જેમ આમથી આમ, લોલકની જેમ આમથી આમ થાય છે. એ સાતમું પસાર કરે પછી શપક શ્રેણી માંડી દે, ગુણ શ્રેણી નિર્જરા શરૂ થાય. અરે અંતર મુહૂર્તની અંદર એને કેવળ જ્ઞાન પણ થાય. પણ ત્યાં સુધીની ચોથે પાંચમે છઠ્ઠે સાતમે આ બધી અવસ્થા ઝૂલતી છે. જેવી સંયમની અવસ્થા, સંયમની દ્રઢતા, મન વચન કાયાના યોગ ઉપર જેવો એનો વિરતિ ભાવ, એના પ્રમાણમાં એનો અનુભવ ટકતો જાય. આનંદ વાળીએ કલાક કલાક સુધી, બબે દિવસ સુધી સાધુઓ કેટલા એવા આપણને ઉદાહરણ કૃપાળુદેવ આપ્યું, ચિદાનંદજી મહારાજ ત્રણ ત્રણ દિવસ સુધી અનુભવમાંથી બહાર ન આવે. આનંદગંજી આ બધા મહાત્માઓ, અવધૂતો, યોગીઓ બધાની વચ્ચે જ હોય, સંસારમાં હોય, અરણ્યમાં હોય, ઉપાશ્રયમાં હોય, પણ સંયમની ધારાની તીવ્રતામાં હોય, અનુભવમાં એક વાર ચાલ્યા જાય તો એવા ડીપ, જેને કહીએ ડીપ મેડિટેશન, અંદર લીન થઈ જાય, ગરકાવ થઈ જાય. કેના આધારે એ ત્યાં રહ્યા છે, એનું જીવન કેના આધારે ટકી રહ્યું છે, એ ચૈતન્ય બળના આધારે ટકી રહ્યું છે. ત્યાં શરીર નિષ્ક્રિય છે. અને સાધુની અથવા એ સાધકની અવસ્થા ત્યારે જુઓ તો શરીરની અવસ્થામાં તો ઘણો ફેરફાર થઈ જાય. કઈ કોઈને લાગે કે આ મૃતવત છે, સબવત છે. સંયમ ઉપર આધારિત છે, વિરતિ ઉપર આધારિત છે. અને વિરતિ એટલે રાગ દ્વેષના પરિણામોથી મુક્ત થવું, તે વિરતિ. સંસારના પદાર્થ પ્રત્યે જ્ઞાતા થવું, દ્રષ્ટા થવું, પણ કરતા, કરતાપણાનું થવું ક્યારે થાય? મોહનું તત્વ જેટલું વધે એટલું પછી કાં રાગ થાય ને કાં દ્વેષ થાય, કાં રાગ થાય કાં અતિ રાગ થાય, કાં અતિ દ્વેષ થાય. પણ મૂળ થાય મોહ, એ મોહના બે પરિબળ છે, રાગ અને દ્વેષ. પણ મોહ થયો ક્યારે થયો? બસ દેહભાવ આવ્યો, મારા પણ ઉજાઈ ગયું. અહમ ક્યાંથી શરૂ થાય છે? દેહાધ્યાસ. અહમ શરૂ થયું એટલે આસક્તિ આવી, મારાપણું આવ્યું, મમત્વ આવ્યું. અને મમત્વ આવ્યું એટલે રાગ દ્વેષની કંઈ ને કંઈ નાની મોટી, પહેલાં શરૂઆતમાં બહુ જ પાતળી એવી એની ગ્રંથિ થાય, અને પછી આ મારું છે, અતિ ઊંધો પાડી તો દેહથી મારો થયો ને. આમ તો કેટલાય જોયા એને, પણ એમાં કાંઈ ન થયું, એને જોયું અને આંખ ઉઘડી એને તો કેટલાય જોયા, એમાં એક પોતાનો જોયો હતો. 500 માણસ બેઠા છે એમાં પોતાનો ફ્રેન્ડ જીગરજાન અથવા તો પોતાના ઘરનો વાલો દીકરો જોયો, ત્યાં તો મોઢું મરક મરક થઈ ગયું, એટલી છુપીથી મોં આવી ગયો, ખબર ન પડી, આસક્તિ ખબર ન પડી, મમત્વ ખબર. એટલે આટલા બધા હતા, તને તો કોઈ પ્રત્યે કાંઈ ભાવ નહોતો, તે તો જોયું કે ઓહો સભા ભરાણી છે, બધા આવ્યા છે, જિજ્ઞાસુઓ છે, મમુક્ષુઓ છે, પણ એમાં કોઈક બહારનો આવ્યો તો ખલાસ, એની સાથેનું કંઈ ઓળખાણ થયું. હવે એમાંથી જો ભૂલી ન શક્યો તો એ આગળ વધ્યો. આ જીવ ભૂલી શકતો રાગ ટાળી શકતો, રાગ થી પાછો વળી શકતો, કેમ કે તરત જ કર્તૃત્વ આવે છે. કેવું કર્તૃત્વ આવે? એને અગવડતા હોય ને તો પોતે સગવડ કે આવો તો જરાક ને આવો, શું કામ? આ સૂક્ષ્મ રાગ ક્યાં? આપણે આપણે વિચાર કરી તો પકડાય, નહીં તો ક્યાં પકડાય છે? આ પકડાયતો નથી. આ બધા પરિણામો જ્યારે દ્રષ્ટા, દ્રશ્ય અને દ્રષ્ટિ એવી રીતે જ્ઞાતા, જ્ઞેય અને સાધન, જ્ઞાતા અને જ્ઞેય નિરંતર જુદા રહે એ પ્રકારે વર્તતું જ્ઞાન એ સમ્યક જ્ઞાન, દ્રષ્ટા અને દ્રશ્ય નિરંતર જુદા રહે સતત ચાલુ હોવા છતાં એ સમ્યક દર્શન, અને સ્વભાવ, પોતાની સ્થિતિ અને જગતના પરભાવો નિરંતર જુદા રહે એ ચારિત્ર. આ પર છે તો પર જ છે, એમાં ક્યારેય હું પણ ભાવ, મારાપણાનો ભાવ, મમત્વનો ભાવ થાય, એકવાર મોહનો ભાવ ન થાય એટલે એકેય વિકાર કસાય ના, કે મોહની એકેય પ્રકૃતિ ના ન થાય. મલિતા કરે દ્રષ્ટા ભાવની અને જ્ઞાતા ભાવની બંને. ભક્તિ ને કરતા બની જઈએ છીએ, મેં આટલો કરી લીધો, આટલો ક્રમ કરી લીધો, આટલું મેં વાંચી લીધું, આત્મસિદ્ધિ બોલી લીધું અને સંતોષ થઈ જાય. મિથ્યા સંતોષ, મિથ્યા સમતા 254 માં આપ્યું છે, મિથ્યા સમતા. અરે તારી સમતા નથી આ, શાબ્દિક સમતા છે. બે જ સ્વરૂપ છે તારા, જ્ઞાતા અને દ્રષ્ટા. એ બે સ્વરૂપ પકડમાં આવી જાય, આ તટસ્થ છે સ્વરૂપ, આ જીવ આવી જવાનો અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આમ સ્પષ્ટ બતાવીને કીધું આ જીવ સ્વરૂપ છે. આ એક જ ગાથાની અંદર કૃપાળુ દેવે જીવની માંડણી કરી, આત્મા નથી, જીવ નથી એમ તું કહેશ ને, આર્યો આખા જગતને તું જુએ છે, દ્રષ્ટિ વડે જુએ છે, જોનારો તો તું જ છો. હવે દ્રશ્ય જશે, દ્રષ્ટિ પણ જશે, તું રહીશ અબાધ્ય. એને ટાળી નહીં શકાય, એને બાધા નહીં આવે, એને ભૂલી નહીં શકાય, એને દૂર નહીં કરી શકાય. તું છો જ, જોયું કોણે? એ વિચારથી થાય, એ જ્ઞાન ચક્ષુથી થાય. અહીંયા ચક્ષુથી આ ચર્મ ચક્ષુની વાત ચાલે છે, એટલે તમારી વાત બહુ સરસ છે, પણ એ થાય ક્યાંથી? એટલે આનંદ ગંજીએ કહ્યું કે નયન તે દિવ્ય, અને કૃપાળુ દેવ પણ કહ્યું બિના નયન પાવે નહીં, બિના. અરે તમે સાહેબ આટલી બધી દ્રષ્ટા દ્રષ્ટિની વાત કરો છો તો તમે કયો છો કે બિના નયન તો એ મળશે જ નહીં, અને નયન થી તમે અહીંયા જે વાત કરો છો એમાં કયો છો કે નયન થી તો દેખાતો જ નથી, એ તો સાધન છે. ખ્યાલ આવ્યો? એક શબ્દનો કેવો સરસ પ્રયોગ છે, નયન શબ્દનો પ્રયોગ. નયન એક સાધન રૂપે છે, એ ભૌતિક ચક્ષુ છે જે તે, અને દિવ્ય ચક્ષુ છે એનું આત્માને જાણવાનું સાધન છે. પર પ્રકાશકપણું એ આંખથી છે, અને સ્વ પ્રકાશકપણું એ પ્રજ્ઞાથી છે, આંતરદ્રષ્ટિથી છે. તે પણ નયન કહેવાય, ચક્ષુ કહેવાય. દ્રષ્ટા ચિંતનમાં પકડાય છે ત્યારે જ દ્રશ્ય થઈ ગયો કહેવાય. કેમ કે પોતે પોતાને જીવે છે એટલે કઈ બે પદાર્થ નથી ત્યાં, અદ્વૈત છે ત્યાં. પોતે પોતાને જુએ, જાણે, પ્રતીતિ થાય ત્યારે કોઈ બે ચીજ રહેતી જ નથી, અપરોક્ષ છે, અદ્વૈત છે, બધું એક રૂપ છે. અને આ એટલી બધી સરસ એને સમાપત્તિ કહે છે, ધ્યાતા ધ્યાન ધ્યેય જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન. જ્ઞાન એવું થાય કે જ્ઞાતા રૂપ થઈ જાય, ધ્યાન એવું થાય ધ્યાતા રૂપ થઈ જાય, અને દર્શન એવું થાય દ્રષ્ટિ રૂપ થઈ જાય, દ્રષ્ટા રૂપ થઈ જાય. એક જ વાક્યની અંદર શબ્દો એક જ ના જુદા જુદા અર્થઘટન થાય, ભાવધારાએ શબ્દનો અર્થ બદલાય, એ જ દર્શન શબ્દ છે. ત્યાં પણ સમ્યક દર્શન જ કીધું, આત્મા દેખાણો એને શું કીધું, તો અત્યારે જગત દેખાય છે એ દર્શન જ છે, પણ આ પર છે તો સાચું દર્શન છે, એ મારું છે તો એ દર્શન મિથ્યા છે, અસમ્યક છે, દેખાતું હોવા છતાં એ અસમ્યક છે. સદ જેવું કયો છો એવું સરસ હું જોઉં છું, છતાં અસમ્યક છે. કેમ કે તારા જોવામાં મોહભાવ છે, મારાપણું છે, અહમ છે, દેહાધ્યાસ છે, આસક્તિ છે, નથી દર્શન સ્પષ્ટ નથી, નથી શુદ્ધ નથી, કેવળ દર્શન નથી. આ કેવળ દર્શનના આવરણો સહિતનું છે, કેવળ જ્ઞાનના જેમ આવરણ છે એમ કેવળ દર્શનના પણ આવરણ, આ આવરણ છે. એક ગાથા, એક પ્રક્રિયા, દ્રષ્ટા દ્રશ્ય અને દ્રષ્ટિની પ્રક્રિયા જો આપણે પ્રમાણિકતા પૂર્વક કરીએ, એક એક સાધનની કરવી, એક દિવસે બધા ન થાય તો એક જ કરવી, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, જેટલી થાય એટલી સ્થિરતા, વારંવાર સતત કરવાથી અને કરતી વખતની અવસ્થા પૂર્ણ સ્થિરતા, એવા સમયે કરવી કે જ્યારે જગતના કોઈ પદાર્થો પ્રત્યેની આપણો મોહભાવ પ્રબળ ન હોય, સંયમિત હોવો જોઈએ. એટલે કહ્યું સંવર લઈને સામાયિક થાય, સંવર લઈ લ્યો. સંવર લેવો એટલે વ્યાપાર જે ચાલે છે જગત પ્રતિ, જગતના પદાર્થો પ્રતિ, જગતની ઘટનાઓ પ્રતિ, જગતના બનાવો પ્રતિ, એમાંથી પેલા મોકળો થઈ જાય, જે ચાલે છે ચાલવા દે, ઘડી પર વિચાર કર કે હું નથી, આ જે ચાલે છે ભલે ચાલે, મારે એમાં કે આ તો દરેક વખતે હું છું અને મારો કંઈક અભિપ્રાય છે અને મારી કંઈક માન્યતા છે. કેટલું પ્રબળ કરતા પણ ભરેલું છે જીવની અંદર, એક ક્ષણ પણ નિર્મળ દ્રષ્ટિ નથી, કોઈ વસ્તુને દ્રષ્ટિ, વસ્તુને વસ્તુ તરીકે જોતા ફાવતું નથી. કરતા ભાવ એટલો બધો સૂક્ષ્મપણે આવે છે એનું કારણ દેહાધ્યાસ. કારણ જ્યારે જ્યારે ભાવ આવે છે ત્યારે બીજો પ્રયોગ કરવો, એ ભાવ શેને કારણે આવ્યો, તો ત્યારે હું એટલે કોણ, જીવ કે મારું દેહાધ્યાસ, એ જ આવે છે. મેં આમ કર્યું, મારે મોક્ષ જોઈએ છે, મેં આ ક્રિયા કરી, અરે મેં એટલે કોને કરી, તું તો ઈચ્છો ને, એટલા બધા છેતરાઈ જઈએ છીએ. આ દેહાધ્યાસ ન તૂટે કૃપાળુદેવ કહે છે ત્યાં સુધી શક્ય નથી તને તારા મોક્ષ સ્વરૂપની અનુભૂતિ થાય. છૂટે દેહાધ્યાસ, અને કારણ પણ કીધું કે ભાષ્યો દેહાધ્યાસ આત્મા દેહ સમા. આ પ્રારંભ, આ સદગુરુની જુઓ ચમત્કૃતિ, આટલો પ્રારંભ કર્યા પછી બધા ઉપાયો કીધા, ધર્મના સ્વરૂપ કીધા, કર્મથી છૂટવાના ઉપાયો કીધા, પણ છેલ્લા ઉપાયમાં કીધું કે છૂટે દેહાધ્યાસ, બધું જ કરજે પણ દેહાધ્યાસ ન છૂટે, અને દેહ ભાવે કરતો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ, આ મર્મ પકડાય, એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. અરે ભાઈ, તું મોક્ષને માટે આટલા પ્રયત્ન કર્યા પછી સદગુરુ કહે છે ભાઈ તું જ મોક્ષ સ્વરૂપ છે, તું જ મોક્ષ સ્વરૂપ. સાહેબ હું મોક્ષ સ્વરૂપ એટલે કેવો, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખદા, આ બધું જોનારો, કરનારો, જાણનારો, તું શુદ્ધ છું, તું બુદ્ધ છું, તું સ્વયં જ્યોતિ સમાન છો, તારે કોઈ પ્રકાશની પણ જરૂર નથી, તારે કોઈ સાધનની પણ જરૂર નથી, જગત ને જોવા માટે આંખ ની જરૂર નથી. કેવળ જ્ઞાની વગર શરીરે આખું જગત જુએ છે, લોકાલોક જુએ છે. જગત નો એક પણ પદાર્થ એનાથી અજ્ઞાત નથી, એક પણ પદાર્થ એની દ્રષ્ટિની બહાર નથી. સાહેબ એને શરીર તો નથી, સેનાથી જોતા હશે? અરે એટલી શુદ્ધતા છે, જ્ઞાન એટલું નિર્મળ છે. એટલે મતિ જ્ઞાન ને બધા અવરાયેલા જ્ઞાન ગયા. બુદ્ધ છો તું, શુદ્ધ છો તું, બુદ્ધ છો તું, સ્વયં જ્યોતિ છો. તારે જોવા માટે કોઈ, અત્યારે તો જગત આપણને દેખાય, સૂર્યનો પ્રકાશ હોય તો દેખાય, ગાઢ અંધકારમાં બધું હોય તો કઈ ન દેખાય, આંખ હોય તો ન દેખાય. સાધન છે છતાં પરાવલંબી છીએ. વસ્તુ ઉપર જો પ્રકાશિત ન થાય તો વસ્તુ પણ દેખાતી નથી. જ્ઞાની કે છે સ્વયં જ્યોતિ, તું જ જ્યોતિ સ્વરૂપ છો, તું જ્યોતિ, ત્યાં વસ્તુ પ્રકાશિત થઈ જશે. સર્વને પ્રકાશનારો એવો ચૈતન્યતા તારામાં છે. ચૈતન્યતા છે એવું શબ્દ પ્રયોગ કૃપાળુ દેવી 436 ની અંદર જીવના લક્ષણમાં ચૈતન્યતામાં કીધું કે હું એવી કોટી કોટી સૂર્ય બ્રહ્માંડ આ તારા નક્ષત્ર મહાકિંમતી રત્નો તેજસ્વી એવા બધા છે, પણ એને જોનારો કોણ છે? પ્રકાશ કોણ પ્રકાશે છે? ક્યાં છે? બધું જ હોય પણ એનો દ્રષ્ટા નથી. તો અર્થવિનાનું બધું પડ્યું છે. જે જ્યાં છે ત્યાં એને પ્રકાશે છે સ્વયં જ્યોતિ. તારે કોઈ બહારના પ્રકાશની આવશ્યકતા નથી. સ્વયં જ્યોતિ સુખધામ, અને તું સુખનું ધામ છે. અનંત સુખ, અવ્યાબાદ સુખ, અક્ષય સુખ, સ્વાધીન સુખ, આ જે તારે જોઈએ છે, જેને માટે પ્રયત્ન ચાલે છે, જેના માટે તું કર્તાપણું કરે છે. આપણા કર્તાપણાનું કારણ શું, મહત્વ, હેતુ શું? આપણા કર્તાપણામાં પાછળનો હેતુ શું? સુખનું, સુખની શોધ, સુખની શોધ. સુખ મળી જતું તો આપણે કોઈના બાપની હાળીબાર કરીએ? વા પણ લાવ, અહીંથી લઈ લો, અહીંથી લઈ લો, આમ કરું, તેમ કરું. આ બધા કર્તાપણાના પ્રપંચનો આધાર જીવની સુખની શોધ. વિજ્ઞાની કે છે તને કહું છું, તું મોક્ષ સ્વરૂપ છો, તું સુખનું ધામ છો, અને તું સુખનું ધામ હોય, સુખ તારામાંથી નીકળતું હોય, અનંત સુખનો તું સ્વામી હો, સુખનો સાગર હો, તો એ સુખની અભિવ્યક્તિ શેમાં થાય? મને બહુ સુખ છે, રોતા રોતા થાય કે આનંદથી થાય? તો તારું આનંદ સ્વરૂપ છે પરમાનંદ. જેવું સુખની અનુભૂતિ થઈ એટલે આઠે કોઠે દીવા થયા અને મોઢા ઉપર આખી રેખાઓ બધી આનંદ આનંદ આનંદ, અને પૂર્ણ સુખ હોય તો પરમાનંદ પરમાનંદ પરમાનંદ, ઇટર્નલ બ્લિસ જેને કહે છે, ડિવાઇન બ્લિસ. યોગીઓ સદાય પ્રસન્ન ચિત્ત હોય છે, એની પ્રસન્નતા સ્વયં અધિષ્ઠિત છે, પોતાના સુખના સ્વભાવ ઉપર આધારિત છે. આ જ્ઞાનીઓ સમજાવે છે. દેહાધ્યાસ એ તારા અજ્ઞાનનું મૂળ, આ ધ્યાસ ધ્યાસ છૂટે એ તારા મોક્ષ નું મૂળ. જ્યારે જાણે છે ને ત્યારે એના ઉપર એને અબાધ્ય શ્રદ્ધા નથી થતી. એ ઇન્ટેલેક્ચ્યુઅલ કન્વિક્શન છે પણ એનું કમિટમેન્ટ નથી. ફેરફાર સમજાય છે? એને કન્વિક્શન છે, ઇટ્સ નોટ ઇઝ કમિટમેન્ટ, કે સુખ મારામાં જ છે, બહાર નથી. હવે રોજ સાંભળીએ પણ હજી અમે કમિટમેન્ટ આપણું થતું નથી. એટલે કે છે કે સાધક સાધના કરે છે પણ યુ આર નોટ કમિટેડ ટુ સાધના. હા, ઇન્ટેલેક્ચ્યુઅલી કન્વિન્સ છે, કોઈને કન્વિન્સ કરી દે કામ કરવું જોઈએ, તો ઇન્ટેલેક્ટ ઇઝ ડિફરન્ટ. આ શ્રદ્ધા છે, કમિટમેન્ટ છે, શ્રદ્ધા છે. એને શ્રદ્ધા તત્વની એવી છે કે પરિસર આવે કે ઉપસર્ગ આવે તો પણ મારો નાશ નથી, વેદના આવે તો મારો નાશ નથી, એ મારા સુખને પણ કઈ લઈ શકે એમ નથી. બધું એનું આસ્થિત્ય છે. આ આસ્થા સમ સંવેગ નિર્વેદ આસ્થા અને અનુકંપા. પણ આસ્થિત્ય જે છે એ આસ્થિત્ય ગુણ બહુ જબરો છે. સંકેત લેવામાં પણ આસ્થિત્ય જોઈએ અને સંકેત ટકાવવામાં પણ આસ્થિત્ય, જેથી કરીને કેવળ જ્ઞાન સુધી કે સંકેતના આધાર પર આસ્થિત્યના આધાર ઉપર એને સામાન્ય સમુદાયમાં શબ્દ છે આસ્થા. આસ્થા પણ એટલો બધો પરંપરાગત એ શબ્દને વિકૃત કર્યો છે. આસ્થા એટલે ક્યારેક અંધશ્રદ્ધા, અને આ મેલડીમાં બહુ આસ્થા છે, અને આ સુરાપુરામાં બહુ આસ્થા છે. આસ્થા શબ્દ એ નથી. આસ્થિક્ય પોતાના અસ્તિત્વની અવિકલ્પ શ્રદ્ધા, અકાટ્ય તર્ક. તો ટકી સાહેબ, ટકી સાહેબ, જેનું આસ્તિક્ય તત્વ એની શ્રદ્ધા જોરદાર છે એને આવા આવા પ્રસંગો આવે એમાંથી નીકળી જાય સુખથી. બીજો હાઈવો કરે અશાંતિથી પસાર થઈ જાય. બે ની સ્થિતિ એ જ થવાની, જે થવાની થશે, પણ આ પસાર થઈ શકે છે. આસ્તિક્ય ગુણ એનામાં છે, કારણ કે અબાધ્ય અનુભવ જે રહે તે છે. ભાઈ તમે શું સમજાવો? આ એક ગાથાથી તો સદગુરુએ આખો નિચોડ આપી દીધો. પ્રયોગ કરવો જોઈએ. આનંદ ગંજી એટલા માટે કહ્યું પ્રયોગ કરો. શું કહ્યું શ્રીયાંતના સ્વામીના સ્તવનમાં? ઠમણ અધ્યાત્મ દ્રવ્ય, પણ ભાવ અધ્યાત્મ તે જાણો, અને તેના પર તે શું રડે મંડોરે. બાકીના બધા જે છે, સ્થાપના છે, નામ છે, દ્રવ્ય છે, એનાથી કદાચ થાય ન થાય, પણ ભાવ અધ્યાત્મ એને હંમેશા એના ઉપર તમે મંડી પડો. શ્રેયાસનાથ સ્વામીનું સ્તવન છે, પણ સરસ મજાની સિદ્ધાંતની આનંદ ગંજીએ તો આપણને દરેક બાબતની અંદર આ જ મૂક્યું છે કે તું પ્રયોગ કર. સંતો અનુભવ સંગ અમારો, અમે અનુભવ વિના ન માનીએ. નામ અધ્યાત્મ, ઠવણ અધ્યાત્મ, દ્રવ્ય અધ્યાત્મ, છંડો રે છોડી દે, બધે છોડી દે. ભાવ અધ્યાત્મ નિજ ગુણ સાધે તો તે હસુ રડ મંડો રે. ભાવ અધ્યાત્મ ની અંદર ત્યારે જઈશ તો નિજ ગુણ સાધશે અને એના ઉપર લાગી જાય. જો નામ અધ્યાત્મ અહીંયા એકાંત ન લેવો, શરૂઆત નામથી છે. આ બધા નિક્ષેપા છે. શાસ્ત્રના ન્યાયને સમજવા જોઈએ અને સ્યાદવાદને પણ સમજવું જોઈએ. નહીંથી વસ્તુને સમજવી જોઈએ અને અનેકાંતથી એનો આધાર પ્રમાણ કરવું. અનેકાંત એ પ્રમાણ જ્ઞાન છે, તો પ્રમાણ પકડવું જોઈએ. નહીંથી વસ્તુનું પૂર્ણ જ્ઞાન લેવું જોઈએ. નામથી તો કા થાય, એક નામ આવે તો પણ જીભની અંદર, જીવની અંદર શુભ પરિણામ થાય, ન થાય એવું નથી, થાય. પણ એ કે છે એ બધા ભજના જાણે. ભજના એટલે એનાથી થાય પણ ખરું અને ન પણ થાય, પણ ભાવની અંદર તો થાય. હવે જેવી જેવની જીવની અવસ્થા, ભાવમાં જવા માટે એને નામનો સહારો લેવો પડે, સ્થાપન ઠવણનો સહારો લેવો પડે, અને એમાંથી ઉત્તરોત્તર એની પ્રગતિ થયા કરે. પણ આ બધી વસ્તુ સ્યાદવાદ છે, જૈન દર્શનનો જબરજસ્ત. નૈવાદ વાળાની મુશ્કેલી એ છે એ ક્યારે અનેકાંતને પકડી શકતા નથી. શુદ્ધ ભાવ નથી. નામ અધ્યાત્મ છે, ઠવણ અધ્યાત્મ છે, અને દ્રવ્ય અધ્યાત્મ છે. ત્યાં કઈક અંશે હજુ રાગનું જોડાણ છે. રાગ છે સાધન પ્રત્યે. શુભ યોગ હોય, શુભ યોગ પણ ઉપયોગની શુદ્ધતા ન હોય તો શુભની અંદર રહેલો રાગ એટલો આપણને બાધક બને છે. મહત્તા શુભની નથી, ઉપયોગની છે. ઉપયોગ એની શુદ્ધતા હોય તો શુભથી થાય, અશુભથી તો થાય જ નહીં. જ્યારે શુભ ક્રિયાની અંદર, શુભ ઉપયોગની અંદર ઉપયોગ પ્રાધાન્ય બને અને શુભ ગૌણ બને, એ શુદ્ધતાનું પરિણામ આપે, એ શુદ્ધતામાં ફેરવાઈ જાય, એનું રૂપાંતર થાય, એનું પરિણમન થાય, એની પરિણતિ શુદ્ધમાં થતી જાય. પણ એ શુભ ઉપયોગના આધારે શુભ ક્રિયા એક શુભ અનુષ્ઠાન કરતો હોય તો નામ શુભ હોય, અરિહંતનું નામ લે અને એમાંથી ભાવધારામાં ચાલ્યો જાય. આ પણ બધી શૈલી સ્યાદવાદની છે અને એ અપેક્ષાએ છે. અપેક્ષા ન સમજો, અપેક્ષા ન પકડાય તો પછી એકાંતમાં સરકી જવાય. પાછા અહીંયા ન્યા અજ્ઞાનનું મિથ્યાત્વ કે નયનું મિથ્યાત્વ બેયનું પરિણામ એક જ, રોકાઈ ગયો. બીજું તો શું, રોકાઈ ગયો, વસ્તુ સુધી પહોંચ્યો. તો અહીંયા એક એક વસ્તુ આનંદગંજીએ બીજા પદમાં પણ કહ્યું છે, સંતો અનુભવ આધાર અમારો, અનુભવ આધાર જ છે અમારો, બીજો કોઈ આધાર નથી. તો આ વાતને આપણે, કરતા બન્યા તો બંધાણા અને દ્રષ્ટા બન્યા તો છૂટ્યા, આ વાત કેટલી સરસ લખી છે કે કરતા બન્યા તો બંધાણા અને દ્રષ્ટા બન્યા તો છૂટ્યા. તો આપણે દ્રષ્ટા બનવાનું છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, એટલે આ જ્ઞાતા પણ આવી ગયું. એ જ્ઞેયને જાણે છે, રૂપ છે, પણ અબાધ્ય અનુભવ જે રહે તે છે આ જીવ સ્વરૂપ છે. આપણે અત્યારે એને વિરામ આપીને ગાથામાં આગળ વધીએ. કઈ પ્રશ્ન હોય તો કહો, નહીતર આ તો વાત ચાલ્યા જ કરશે. જુદી જુદી અપેક્ષાથી, જુદી જુદી રીતે, જુદા જુદા પ્રયોગથી, પણ વાત બરોબર બેસાડવી જોઈએ, બેસવી જોઈએ. અને બેસવાનું તો સાંભળતા રહીએ ત્યાં સુધી નહીં બેસે. ક્યારે બેસશે મુકુંદભાઈ? કે મેં સાંભળી છે તો હું પ્રયોગ કરું આજે, પછી ખ્યાલ આવશે કે અંશે પણ બેઠી એ સમાધિ. દ્રષ્ટિ એટલે સાધન, પ્રોસેસ એક સાધન જ થયું નહીં. તમે કે નથી દેખાતો કે ચશ્મા ચડા, રીતિ નથી દેખાતું તો લે જરા પેલા દૂરબીન ટેલિસ્કોપ લે, અગાસમાં આકાશમાં કઈ વસ્તુ નથી દેખાય. કર પ્રોસેસ, જેટલી થાય એટલી કર. એટલે પ્રક્રિયા પણ આવે, સાધન પણ આવે, અને પ્રક્રિયા સાધનથી જ થાય. આ આવરણો દૂર થાય છે કે અહંભાવ જેટલો ટળે એટલો થાય છે. કારણ કે એ પદાર્થ સાથે એની એકરૂપતા નહીં થવી જોઈએ. એટલે શબ્દ પ્રયોગ સરસ વાપરો કે તમે જોયા કરો, દ્રષ્ટા અને દ્રશ્ય એ જ્યાં સુધી જુદા રહીએ છે, નિરંતર જુદા ભિન્ન, ત્યાં સુધી તમારું દ્રષ્ટન દર્શન સમ્યક છે. જે ક્ષણે એમાં જરાક પોતાપણું આવી ગયું એટલે આંખ બંધ કરી દો કે માર્યા, આ પકડાયા, અને પકડાયા તો બંધાયા. કેટલો પોતાની જાત ઉપરનો પ્રયોગ, સાધનાનો પ્રયોગ પોતે કરી શકે, અને એમ પ્રયોગ કરતા કરતા સાધના ઉપર સિદ્ધસ્થપણું આવી જાય. બરોબર થતી જાય ધીરે ધીરે, પણ સંયમના પરિણામ, વિતરાગીતા, સર્વવિરતીપણું, આ બધું જૈન દર્શનમાં બહુ મહત્વના ભૂમિકા કીધી છે. ભૂમિકા વિના જ્ઞાન થાય? એટલે અપૂર્વ અવસર ની અંદર કેટલી કેટલી બધી સાક્ષાત્કાર પેલા ગાથા આપી, કે પેલા યોગ ની સ્થિરતા કીધી, પછી માત્ર પ્રવર્તન એ આજ્ઞા અનુસાર જ, એટલા માટે સંયમ ના હેતુ થી યોગ પ્રવર્તન, બાકી કઈ નહીં, અન્ય કારણે અન્ય કશો કલ્પે નહીં, દેહ પણ મૂર્છિત નહીં. આ બધી શરતો છે, બહુ આવશ્યક છે. એટલા માટે કે જે તત્વ બોધ તારે કરવો છે, જે તત્વ સાથે તારે એકાત્મતા સાધવી છે, જે જીવ સાથે આત્મ દર્શન કરીને એમાં જ રમણતા કરવી છે, લીનતા કરવી છે, અને અનાદિ આ સંસારથી મુક્તિ કરવી છે, તો એક એક સ્ટેજ ઉપર કંઈક કરવાનું છે, એની ભૂમિકા પ્રાપ્ત કરવાની છે. ભૂમિકા પ્રાપ્ત થયા વિના આગળની ભૂમિકા, એટલે 14 મૂકી દીધા, નહીં તો સમ્યક દર્શન થઈ ગયું અને તારા મોક્ષ થાય આમ બધું કર, એટલે તવા 5મુન 6મુન 7મુન 8મુન 9મુન શું કામ સમજાયું જ્ઞાની, ભેદ શું કામ પડ્યા, ભેદના ભેદ શું કામ પડ્યા, આત્મા અભેદ છે, જ્ઞાન અભેદ છે, દ્રષ્ટા અભેદ છે, તમે સાહેબ ભેદ શું કામ પડ્યા. પાછો કહ્યું કે 7મા વાળો 4 આવે કરો, 4થા વાળો વયો જાય, ચોથે હોય ને એ અવિરત પણ હોય શકે, સુલભ થઈ જાય, કેમ કે એકવાર અનુભવ છે ને એટલે અહીંયા જવાનું સરળ પડશે. આપણે કીધું ને કે 5 વર્ષ પહેલાનું કોઈ પણ ઇન્દ્રિયના ભોગનો અનુભવ છે ને તો એ સરળ બહેનો છે, એમ આત્માનો અનુભવ 4થે થઈ ગયો એટલે હવે એને સાધનામાં ગમે ત્યારે જશે, પણ મુનિપણામાં એને અનુભવનું સાતત્ય વધતું જાય. જેમ ગૃહસ્થને એકવાર અનુભવ થાય તો વળી 5 દિવસે 25 દિવસે વળી કોઈ એવા પોસામાં ગયો હોય ત્યારે એને અનુભવ થાય, મુનિને તો દિવસમાં 3-4 વાર આવા પ્રસંગો બની જાય. અને જ્યારે એ મુનિ શ્રમણપણું નિર્ગ્રંથ થાય ત્યારે તો એને સમયે સમયે આવા અનુભવ થાય, ખંડ પડે પણ છતાંય નિરંતરતા ચાલી રહી. આવા બધા શાસ્ત્રો ની અંદર વાત આવે તેવું, અને કોઈને આવે તો 3-3 દિવસ ના આવે, 5-5 દિવસ ના આવે, ગેપ પડે, પાછો ગેપ પડે તો પછી પાછો પોતે કાર્ય કર્યા જ કરે, અને વળી પાછો જયારે કોઈ એવી ક્ષણમાં અંદર વયો જાય તો ચાલ્યો જાય. તો આ અનેક પ્રકારના આ બધા છે, પણ આ બતાવે છે ભૂમિકા જીવની પોતાની, એટલે પણ એને સંયમ બહુ જોઈએ, એટલે આખો માર્ગ સંયમ છે, વિતરાગતાનો. વિતરાગતાનું જોર જેટલું હોય તેટલા પ્રમાણમાં આ એકત્વ જીવનું થવું બહુ સુગમ અને સરળ થઈ જાય. જરાય વાંધો આગળ ચુમ્માલીસ પાના ઉપર છે, પેલા ગાથા બોલી લઈએ.
છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું, ઇન્દ્રિના વિષયનું પણ આત્મા.
ટીકા. કરણેન્દ્રિયથી સાંભળ્યું તે કરણેન્દ્રિય જાણે, પણ ચક્ષુઇન્દ્રિયથી એને જાણતી એને જાણતી નથી, અને ચક્ષુઇન્દ્રિયથી ડીઠેલું કરણેન્દ્રિય જાણતી નથી. અર્થાત સૌ ઇન્દ્રિયને પોતાના વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન નથી, અને આત્માને તો 5 ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત જે તે 5 ઇન્દ્રિયના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે આત્મા છે, અને આત્મા વિના એક ઇન્દ્રિય એક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું, એ પણ ઉચ્ચારથી કહ્યું છે. જગતનું વિભાજન ન જ કરવું હોય તો જગતમાં એક મહાસત્તા છે, પરમ સત્તા છે, પરમ અસ્તિત્વ છે, પરંતુ તેનાથી જગતનું ચિત્ર સ્પષ્ટ થતું નથી. બીજા જગતમાં જુદા જુદા પદાર્થો, જુદી જુદી વસ્તુઓ છે, એ આપણે જોઈ શકીએ છીએ, એ આપણને જોવા મળે છે, એમના નામ પણ છે, એમને ક્રિયાશીલતા પણ છે, અને કાર્યક્ષેત્ર પણ છે, એમની વ્યવસ્થા પણ છે. વેદાંતની પરિભાષામાં એમ કહ્યું કે આ જે કંઈ છે એ માત્ર બ્રહ્મ છે, બીજું કંઈ નથી. તો આત્મા, પરમાત્મા, પ્રકૃતિ, કર્મ, બંધ, મોક્ષ, વિકારો, વૃત્તિઓ, આ બધા શબ્દો ગૌણ થઈ ગયા, પરંતુ તેનાથી જગતનું ચિત્ર સ્પષ્ટ થતું નથી. અને પછી એમ પણ કહ્યું કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, મિથ્યા છે, મિથ્યા છે ખરું, પણ ઉલ્લેખ તો કરવો પડે ને, ના તો કહેવી પડે છે ને, એ ના જે કહેવી પડે છે તે નક્કી કરી આપે છે કે વસ્તુનું કંઈક મહત્વ છે. તમે જ્યારે એમ કહો છો કે આ હું આ નથી, મેં આ કર્યું નથી, ત્યારે તમારે કંઈક કહેવું છે, કંઈક બચાવ કરવો છે કે મેં આ કર્યું નથી. જગતનું નથી એમ કહેવાથી જગતનો ઇનકાર થઈ શકતો નથી. જો જગત નથી એટલું જ હોય તો આસક્તિ ન રહે, મમત્વ ન રહે, મૂર્છા મારાપણું ન રહે. વર્ષો સુધી જગત મિથ્યા છે તેમ ઘૂંટનારા માણસોમાં જેટલી આસક્તિ છે તે કદાચ નહીં ઘૂંટનારામાં નહીં હોય તો શું થાય છે? પદાર્થનું જે વિજ્ઞાન છે તે કંઈક સ્પષ્ટ કરવા માંગે છે.
અદત્ય દર્શનનો માત્ર સત્તાની વાત કરે છે, પણ દૈત્ય દર્શનનો વિભાજનની વાત કરે છે. એમણે એમ કહ્યું કે આ જગતમાં બે સત્તાઓ છે, એક ભૌતિક સત્તા અને બીજી આધ્યાત્મિક સત્તા. એ બે સત્તાઓ જગતમાં છે. ભૌતિક સત્તાને જાણવાનું સાધન, ઉપાય, પ્રક્રિયા, રીત, પદ્ધતિ એ જ્ઞાન, અને આધ્યાત્મિક સત્તાને જાણવાની રીત, પદ્ધતિ એનું નામ ધ્યાન. બંને ધારાઓ જુદી જુદી છે. એક છે વિજ્ઞાનની ધારા, બીજી છે ધ્યાનની ધારા. ધ્યાનની ધારામાં ગયા સિવાય એ પારમાર્થિક તત્વ, પારમાર્થિક સત્ય કે આધ્યાત્મિક તત્વ છે તેની જાણ થતી નથી. કોઈ માણસ એમ કહે કે હું આત્માને માનતો નથી, તો આપણે તેને પૂછી શકીએ છીએ કે નથી માનતો તો એ તારી વાત સાચી પણ છે, સાચી પણ તે પ્રયાસ શું કર્યો, તે મથામણ અને મહેનત શું કરી? તો કહે છે મહેનત કંઈ કરી નથી, માત્ર ના કહ્યું છે. માત્ર ના કહેવાથી વસ્તુનો ઇનકાર થઈ શકતો નથી.
બસ શરૂઆત કરે છે. અહીંયા કહે છે જ્ઞાનનું સાધન પણ ઇન્દ્રિયો છે. જગતનું જ્ઞાન એ જ્ઞાનના સાધન રૂપે શરીરને પાંચ ઇન્દ્રિયો છે. આ પૂર્ણતા છે. અહીંયા પણ એક દર્શનની કેટલી બધી વિશેષતા છે બધા દર્શનોની, કે હવે જીવને ભૌતિક સાધનો આ જગતને જોવાને જાણવા માટે છે. તો જગતમાં ગમે તેટલી વિચિત્રતા હોય, ગમે તેટલું એની અંદર અગમ્ય પણ હોય, પણ એ બધું પંચેન્દ્રિયથી આગળ કોઈ અવસ્થા, પાંચ ઇન્દ્રિય અને ચટ્ટું મન મળ્યું, તો હવે જગત ગમે તેવું હોય તો પકડાવવાનું સાધન આની પાસે પૂર્ણ મળી. હવે જગતને જાણવા માટે સાહેબ ઓછું પડે છે તો કઈ છઠ્ઠી ઇન્દ્રિયોનો અવતાર ખરો? જુઓ આ જ્ઞાનની, આ અધ્યાત્મ વિજ્ઞાન પણ કેટલું પરિપૂર્ણ છે કે જગત અનંત પ્રકારે છે. અનંત અનંત પૂતગલ પરમાણુઓનું જગતમાં ચિત્ર વિચિત્ર અનંત પ્રકારની વિચિત્રતા વાળું છે. પણ સાહેબ એને જાણવા માટે તો કે પાંચ સાધન બસ છે, પાંચ ઇન્દ્રિય અને એક મન એ બસ છે, પતી ગયું. એ જગતને જાણવા માટે અને એનું સાચું સ્વરૂપ જાણવા માટે પણ એ તારું પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન સગ્નિપણું, એમાંથી બળતું પ્રજ્ઞાપણું, એમાં તું સાવ જાણી લઈશ. ઇન્દ્રિયોથી જાણીશ તો અધૂરું જાણીશ, અપૂર્ણ જાણીશ, અંશે જાણીશ, પણ એ પછી સંજ્ઞામાંથી પ્રજ્ઞામાંથી જાણીશ એટલે તું પૂર્ણ પણ. એટલે જગત મિથ્યા છે એ તને ત્યારે ખબર પડશે. ઇનકાર કરવાથી વસ્તુનો નાશ થતો, એટલો સરસ તર્ક આપ્યો છે. વેદાંતનું સૂત્ર છે જગત મિથ્યા છે, તો કે મિથ્યાએ જેટલા એના આકર્ષણમાં જેટલા મોહાશક્તિમાં મૂંઝાણા છે એટલા મિથ્યા નથી કેનારા એટલા નથી મૂંઝાણા. એ કહે છે કે આ મિથ્યા છે એમ કેનારા જ એની અંદર ફસાયા છે. એવું ઘૂંટનારા માણસોમાં જેટલી આસક્તિ છે એટલું મિથ્યા નહીં કેનારા એનામાં એટલું નથી. આ પદાર્થનું વિજ્ઞાન છે. આ પદાર્થનું વિજ્ઞાન એ જગત છે, અને જગતને જાણવા માટેની પૂર્ણતા એવી પાત્રતા આ મનુષ્યમાં છે. એટલે પાંચ ઇન્દ્રિયના જ્ઞાનની અંદર પૂરેપૂરું સાધન આપણી પાસે છે. એટલે કહ્યું કે મોક્ષ થવા માટે હવે તારે સાધન ની અપેક્ષા એ કઈ ઉણપ, તું કોઈ બી એ વિચાર નહીં કરતો કે સાહેબ મોક્ષ કરવો છે, આવી જગતની વિચિત્રતા છે, આવું એનું રૂપ છે, આવું પદાર્થોનું વિજ્ઞાન છે. અને આપણે જોઈએ છીએ કે રોજ રોજ સાયન્સ 1000 વસ્તુ નવી નવી શોધે છે કે નહીં, એ શોધનારો 5 ઇન્દ્રિય વાળો છે કે 25 ઇન્દ્રિય વાળો છે, રોજ મળે. અને છતાં જગતની અંદર રોજ નવી નવી વસ્તુ 10-10 હજાર સંશોધનો રોજ બહાર પડે છે, કોણે સુવિધા? આની અંદર તો હજી અમાપ છે સંભાવનાઓ. હજી એ પદાર્થ વિજ્ઞાનીઓ કે છે અમે તો છપછપિયા કરીએ છીએ, કાંઈ જાણી નથી શકતા, આ જગતનું જે કાંઈ મહાત્મ્ય છે એ અમારાથી હજી પકડાતું નથી. છતાં તારે છઠ્ઠી ઇન્દ્રિયની જરૂર છે, જેદી પકડાશે, જે વૈજ્ઞાનિક ને પકડાશે, એ મનુષ્યધારી દેહધારી પકડાશે કે બીજો કોઈ હશે? દેવો તો હાથ ઊંચા કરી દીધા છે કે અમારા જ્ઞાનમાં તો કઈ આવતું નથી. કેટલી બધી વૈજ્ઞાનિકતા ધર્મની છે એ સમજો. કે છે કે ભાઈ આ તારી પાસે સાધન છે 6 ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, 5 ઇન્દ્રિયના વિષયનું પણ આત્મા. તને તો અમે એ તરફ લઈ જવા માંગીએ છીએ કે પેલા તો આ જગતની અનંત પ્રકારની પદાર્થ અને ચીજ વસ્તુઓ છે એનું જ્ઞાન કરનાર આ તારી પાસે જે ઇન્દ્રિયો છે એ પર્યાપ્ત છે. એટલે શાસ્ત્ર શબ્દ મૂકે છે કે પંચેન્દ્રિય પણ છે અને એની પર્યાપ્તિ છે, એવો આત્મા છે, આ જીવ છે. મનુષ્ય દેહ પર્યાપ્ત અવસ્થા છે, આ પર્યાપ્ત પછી કઈ મૂક્યું જ નથી, પછી કોઈ અવસ્થા નથી આવતી. આવી સ્થિતિની અંદર એ બધા બધાને જાણનાર, આખા જગતને જાણનાર એવી ઇન્દ્રિયોને પોતપોતાના જ્ઞાનમાં સુપર સ્પેશિયાલિટી છે પોતાની બાબતમાં. એટલે આપણે ત્યાં વિજ્ઞાનના પ્રયોગ કરે કે ડોક્ટર હોય ને એટલે એક વસ્તુ જાણે, પછી એનું બહુ ડીપ જાણે, એની ડીપ જાણે, તો બધા જુદા જુદા શબ્દ પ્રયોગ કરવા પડે કે આ સ્પેશિયલ છે, પછી કે એનો સુપર સ્પેશિયાલિટી છે, અને સ્પેશિયલશિપના પછી કે એમડીએચ કે ડીજીએચ કે જે કાંઈ હોય એવું છે, કંઈ હવે ડીએમ થાય ને કેટલું છે, એમસીએચ થાય, આ બધું ઘણું છે. પણ એ બધું એક જ વિષય, એક જ ઇન્દ્રિય, એની સ્પેશિયાલિટી છે, આ અનંત છે. આમાં જેટલા ફેરફાર થશે હજી અને ભવિષ્યમાં થશે, એટલે ઘણી વાર આપણે કદાચ હસતા હસતા કહેતા હોય કે ભાઈ દવાઓ અને સાધન બધી છે, રોગ પણ તો રોગ ખ્યાલમાં નહોતા આવતા અત્યાર સુધી, નહોતા એવું નહીં, રોગ હતા જ, સુપર સ્પેશિયાલિટીને કારણે ખબર પડી કે આ રોગ છે, આ તકલીફ છે. કોણે કીધું? સુપર સ્પેશિયાલિટી, સામાન્ય માણસ નહોતી ખબર પડી, જનરલ વાળા નહોતી ખબર, સ્પેશિયાલિસ્ટને અધિક ખબર પડી. તો વસ્તુ ખરેખર રોગ વધે છે, રોગ વધે છે તો જ્ઞાનીઓ કે છે કે ભાઈ આ રોગ છે ને એ કર્મના પ્રકાર છે, અને કર્મના પ્રકાર કેટલા? અનંત. તેમાં શું રાડું પાડત, હજી ઘણા વધવાના છે, હજી તો અત્યારે કઈ નથી. એને જાણનાર અવસ્થ છે એમ બધા, પણ એક એક ઇન્દ્રિય કે સ્પેશિયાલિસ્ટ, સુપર સ્પેશિયાલિસ્ટ, એના સ્પેશિયાલિસ્ટ જે કઈ થશે, પણ એક એક સંપૂર્ણ ભાન કોને વર્તે? જે આ કઈ ભણ્યા નથી અને જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા મહાત્માઓ આ બધી જ અવસ્થાને જાણે, બધું જ જાણે, અને બધાથી પરથી જુદા પ્રયોગથી વિભાજનથી સમજાવે છે. બોલા અબાધ્ય અનુભવથી આત્મા સમજાવ્યો, આ બાધ્ય અનુભવથી સમજાવે છે. તારે જે રીતે સમજવું એ રીતે પડતું આત્માને સમજ, જીવને જાણ. એટલી સરસ વાત મૂકી છે આખી ગાથાઓની અંદર, પણ એની શરૂઆત આ રીતે કરી છે. પણ એની મજા એ છે કે કેટલી સરસ મનુષ્ય જીવનની પૂર્ણતાનો ખ્યાલ આ અધ્યાત્મ વિજ્ઞાનીઓએ, વિતરાગ વિજ્ઞાનીઓએ કર્યો છે. આપણને ખ્યાલ આવે કે આહા, આનાથી કોઈએ કઈ શોધ્યું ખરું કે ના? કોઈ સાયન્સે કીધું કે વિશ્વમાં એટલા બધા રહસ્યો છે પણ આપણું શરીર ટૂંકું પડે છે, આપણી ઇન્દ્રિય ઓછી પડે છે, એમ કીધું કોઈ? શરીર વિજ્ઞાનીઓ પણ છે, વિજ્ઞાનમાં બાયોલોજી પણ થાય બધા શરીર વિજ્ઞાનીઓ. એને એમ કીધું કે ના હજી એક બે ઇન્દ્રિયો વધારે જોઈ. પદાર્થ વિજ્ઞાનીઓ બધા પદાર્થની શોધખોળ કરે છે અને બધી થઈ શકે આ મનુષ્ય કરી શકે છે. જ્ઞાનીએ કેટલી પૂર્ણતાથી આ વાતને મૂકી છે ભૂમિકામાં, જ્યારે આ વિચારી લઈએ પછી કાલ તો એની એક એક ઇન્દ્રિયની વિષયની આપણે ચર્ચા કરીશું. પણ આ વાત પકડાય, આ અદ્ભુત મહાત્મ્ય, અધ્યાત્મનું મહાત્મ્ય પકડાય. એટલે આપણે કહીએ છીએ કે વિતરાગ વિજ્ઞાન મંગલમય મંગલકરણ, વિતરાગ વિજ્ઞાન, આ વિતરાગ છે, વિજ્ઞાન છે, અંધ શ્રદ્ધા નથી, અંબક નથી, યહી નહીં હૈ કલ્પના, યહી નહીં વિભંગ. બરોબર મગજમાં રાખી લેજે, જરાય બફમ મારીશ માં તું ગમે તેટલો બુદ્ધિશાળી હો તો પણ પેલા સમજી લેજે કે આ વિજ્ઞાન છે. આનો આધાર કોઈ કલ્પના નથી, કોઈ તર્ક નથી, આનો આધાર કોઈ બુદ્ધિનો વાણી વિલાસ નથી, આ કોઈ જૂઠ જૂઠાણા નથી, આ પાખંડ નથી, આ કોઈ દંભ કે આડંબરની વાત નથી, આ વિતથ એટલે વિપરીત નથી, આ જે છે તે અનુભવ ગોચર છે. જેણે જાણેલું છે તે કહે છે, જે પામ્યા છે તે કહે છે, જે જાગ્યા છે તે કહે છે, જે જાણે છે તે કહે છે. એટલે એટલી બધી આપણને બોધની અંદર પેલા આસ્તિક્ય ગુણ શ્રદ્ધા આવવી જોઈએ કે કહેનારો જાણીને કહે છે, અનુભવથી કહે છે, એ વાર્તા નથી કરતો, કથા નથી કરતો, સ્ટોરી ટેલિંગ નથી, માયથોલોજી નથી. ચમત્કારની વાત કરવી એ માયથોલોજી છે, આ નથી, આ વાસ્તવિકતા છે. ધીસ ઇઝ રિયાલિટી. ટીવીનો રિયાલિટી શો નહીં, એ તો અંબકમાં અંબક. આખા જગતની અંદર જડ અને ચેતનનો રિયાલિટી શો છે, અદ્ભુત છે અને વિજ્ઞાનના આધાર ઉપર છે. જો આપણે એના ઉપર ખૂબ જાગૃત રહીને આપણે પણ રોજ આપણે પેલો કે છે ને કે જેને યુદ્ધમાં જવું હોય ને એ રોજ પોતાના હથિયારને સજાવે, પોલીસ કરે, સાફ કરે, બંદૂક હોય તો રોજ એને યુદ્ધમાં જવું હોય કે ન જવું હોય પણ કાઢી સાફ બધી કરવી પડે, કેમ કે જ્યારે છોડવી હોય ત્યારે પાછું કટાઈ ન ગઈ હોય, એ તો ત્યારે સાધન કામ ન આવે. એમ આપણે આપણી સમજણ માટે આપણી પ્રજ્ઞા છે, સંજ્ઞા રૂપી જે પ્રજ્ઞા છે, સમજણ છે, જેને બીજા અર્થમાં કહીએ તો અત્યારે આપણે બુદ્ધિના લેવલમાં છીએ પણ એને સજાવવી જોઈએ, બરાબર બુદ્ધિને શુદ્ધ કરીએ, બુદ્ધિને તીક્ષ્ણ કરીએ. અને એ કરવા માટે કાલે મારે આ સમજવું છે તો જરાક જાપથી નામ સ્મરણથી બુદ્ધિ શુદ્ધિ થાય. બુદ્ધિની શુદ્ધિ કેવી રીતે? પરમ તત્વનું ચિંતન કરો એટલે બુદ્ધિનું શુદ્ધિ થાય, સંસારનું ચિંતન કરો એટલે બુદ્ધિ બગડે. રોજે રોજ 5 મિનિટ આવતા પહેલા અથવા આવીને પરમાત્મા પાસે ઉભા રહીને બુદ્ધિની શુદ્ધિ કરી અને પછી જરા સમજવાનો પ્રયત્ન કરીશું તો કદાચ આપણો માર્ગ થોડો સરળ થશે. વિશેષ અવસર.